તારીખ 2/5/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 751 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50.
કહેલા સંકેતના પ્રકારો નું સ્પષ્ટીકરણ આ પત્રમાં કૃપાળુ દેવે આપ્યું છે. પારમાર્થિક સંકેત, નિશ્ચય સંકેત, વાસ્તવિક સંકેત તો નિર્વિકલ્પ પરમાર્થ સ્વાનુભવના કાળમાં થાય છે, એ એક જ છે. તો પણ એ સંકેત કોઈ ખાસ કારણને લઈને ઉત્પન્ન થાય છે, પદ્ધરથી થતું નથી, ગમે તેને થતું નથી, પદ્ધરથી થતું નથી, એનો પણ કોઈ નિયમ છે. અને એ નિયમ ચોક્કસ હોવાથી સંકેતના કારણમાં સંકેતનો ઉપચાર કરીને સંકેત કર્યું છે. અને એ સંકેતનું કારણ ઉપજવાનું પણ કોઈ કારણ નિશ્ચિત હોવાથી એ કારણમાં પણ સંકેતનો ઉપચાર કરીને એને સંકેત કર્યું છે. એનું પણ કારણ એટલે મુમુક્ષુ જીવને ખુશીની વાત એ છે, અથવા મૂંઝવણ મટવાની વાત એ છે કે સંકેત મને નથી, પણ સંકેતનું કારણ અને એનું કારણ તો હોઈ શકવા યોગ્ય છે. એ મુમુક્ષુની ભૂમિકા છે, ભલે યથાર્થ ભૂમિકા છે, કે જે યથાર્થ ભૂમિકામાં સંકેતનું કારણ ઉત્પન્ન થાય છે, પેદા થાય છે અને સંકેતને લઈ આવે છે. તો એ વસ્તુને સ્પષ્ટ કરીને અહીંયા એમણે સંકેતની લાઈન સાંધી દીધી છે. કોઈને પણ સંકેત મેળવવું હોય તો એનું અનુસંધાન કેવી રીતે કરવું એ વાત સ્પષ્ટ કરી દીધી છે. એ આ પત્રમાં અને આત્મસિદ્ધિમાં એનો ઉપકાર છે, બહુ મોટી વાત છે. નહીંતર ઘણું ઘણું વાંચ્યા પછી, ઘણું ઘણું જાણ્યા પછી, સાંભળ્યા પછી અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી ક્યાંથી શરૂ કરવું એ એક મૂંઝવણ ઊભી થાય છે. હવે શરૂ ક્યાંથી કરવું, આ બધું સમજાય તો ખરા, પણ હવે શરૂ ક્યાંથી કરવું ને કેવી રીતે કરવું ને શું કરવું, આ એક મૂંઝવણ થાય છે. એ મૂંઝવણનો ઉકેલ આ પત્રમાં એમણે આપ્યો છે. અને વાત આવી છે એ સૌભાગભાઈ જેવા સુપાત્ર ઉત્તમ કોટિના પાત્ર જીવના નિમિત્તે આવી છે. સૌભાગભાઈ જેઠ મહિનામાં સમ્યક દર્શન પામ્યા છે અને જેઠ સુદ પૂનમ આસપાસમાં પહેલા અને ફાગણ મહિનાનો આ પત્ર છે, એ જ વર્ષનો ફાગણ વદ 11 મહિનો પૂરો થવા લગભગ આવ્યો, 3-4 દિવસ બાકી ગયા. ચૈત્ર, વૈશાખ અને જેઠ એમને સમ્યક દર્શન પહેલાના 18 મહિનામાં જે ભૂમિકા હતી ઉત્તમ પાત્રતાને, એમાં એમનું ધ્યાન ગયું છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર આપે લખીને મોકલી છે 5-1 મહિના પહેલા, 800 મહિનામાં એમણે લખી છે. આ ફાગણ મહિનામાં જયારે પૂછાવે છે ત્યારે 800 મહિનામાં એમણે લખી મોકલી છે નડિયાદમાંથી, 800 વધે તમે લખી નડિયાદમાં એમને લક્ષ્યમાં રાખીને લખી છે. અને એમને જે પ્રશ્ન ઉઠ્યો છે કે આમાં આપે સંકેતના પ્રકારો કયા છે, તો એનો વિશેષ અર્થ જાણવાની મારી જિજ્ઞાસા છે. આપણે પહેલા સંકિત ઉપર અથવા સંકિતના કારણના કારણ ઉપર તો 2 કલાક આપણે સ્વાધ્યાય થઈ ગયો છે, અને એમાં નિમિત્ત ઉપાદાન નિમિત્ત છે સત્પુરુષ આપ્ત પુરુષ, ઉપાદાન પોતાની ઉત્તમ પ્રકારની યોગ્યતા છે, મોક્ષની ઉત્તમ કોટીની યોગ્યતાને અહીંયા પ્રથમ સંકેત લીધું છે કે જેમાં એ સત્પુરુષને યોગ્યતાવશ ઓળખી શકે છે, એમના વચન ઉપર તીર્થંકર દેવના વચન જેટલો જ વિશ્વાસ છે, એમની આજ્ઞા એટલે ભગવાનની આજ્ઞા છે, અને એમની ભક્તિ સ્વચ્છંદ નિરોધપણે ભગવાનના પરિણામો વર્તે છે. એવા જીવને પોતાના સ્વભાવનો નિશ્ચય થાય છે, સ્વરૂપનો નિર્ણય થાય છે, એ કેવો હોય છે, એનું સ્વરૂપ કેવું હોય છે અને કઈ રીતે એ થાય છે, આ 2 પડખાથી આખો વિષય બરાબર સ્પષ્ટ થાય છે. કે સ્વરૂપ નિર્ણય કોને થાય, કે એક તો પહેલી ઉત્તમ કોટીની યોગ્યતામાં મુમુક્ષુ જીવ આવ્યો હોય એને થાય, સત્પુરુષની ઓળખાણ થઈ હોય એને થાય, સત્પુરુષ પ્રત્યે ભક્તિવંત અને હોય એને થાય, એના વચનમાં કોઈ અંશે પણ અવિશ્વાસ ન હોય એને થાય, ગમે તે પ્રકારનું વચન હોય. દિવસે ચંદ્ર કહેતો પણ સ્વીકારવા તૈયાર હોય સૂર્યની જગ્યાએ, પછી તો વાત પૂરી થઈ ગઈ. કેમ કે એમાં પણ એવી જો વાત કરે તો એમાં પણ કોઈ પારમાર્થક હેતુ હોય તો જ કરે. કેમ કે જેવો અંતરંગથી નિષ્ફળ છે, સત્પુરુષ તે છે કે જે અંતરંગથી નિષ્ફળ છે, કોઈ સ્પૃહા દેને નથી, કેવળ મુમુક્ષુને વાત કરે છે તો નિષ્કારણ કરુણાથી કરે છે, એના આત્મકલ્યાણ અર્થે કરે છે, એના પોતાને કોઈ કારણ નથી. પછી અવિશ્વાસ રાખવાનું કારણ શું છે, એવા પુરુષ ઉપર અવિશ્વાસ રાખવાનું કારણ પણ શું હોય શકે. જે સ્વરૂપનો નિશ્ચય છે એ સ્વરૂપનું ભાવભાષણ છે, સ્વરૂપની ઓળખાણ કહો, સ્વરૂપનો નિશ્ચય કહો, સ્વરૂપનું ભાવભાષણ કહો, વિચારની ભૂમિકામાં અંતર્મુખી વિચારણાની ભૂમિકામાં રાગ વિકલ્પ ચાલતો હોવા છતાં, વિચાર ચાલતો હોવા છતાં, વિચારની ભૂમિકામાં રાગના આધારને છોડીને જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે. આ નિર્ણય થવાની એક ચોક્કસ પરિસ્થિતિ છે, નિશ્ચય પરિસ્થિતિ છે. એટલે એનો અર્થ એમ થયો કે વિચાર વિચારમાં ફેર છે. આત્માનો વિચાર, તત્વનો વિચાર જેને આપણે કહીએ છીએ, એ વિચાર અનાદિથી રાગની પ્રધાનતામાં, રાગના આધારે, રાગના અવલંબને મોક્ષ જીવને ચાલતો હોય છે. એ પરિસ્થિતિમાં આગમ અનુસાર નિર્ણય થાય છે ખરો આત્માનો, પણ તે નિર્ણય સમ્યક દર્શનને કારણે નથી. ભલે એમાં આગમ વિરુદ્ધતા ન હોય તો પણ તે સમ્યક દર્શનનું કારણ નથી, કેમ કે એનો આધાર બિંદુ છે એ રાગ છે. જે સ્વભાવ રાગ રહિત છે, જે આત્મ સ્વભાવ રાગ રહિત છે, એવા સ્વભાવનો નિર્ણય રાગના અવલંબન અને રાગના આધારે યથાર્થ કેવી રીતે હોય? ન્યાયથી સમજી શકાય એવી વાત છે. અને જે જ્ઞાનના પર્યાયમાં, જે જ્ઞાનના ઉપયોગમાં સ્વભાવાંશ વ્યક્ત છે, પ્રગટ છે અને અનુભવ ગોચર છે, એના અવલંબને, એટલે સ્વભાવાંશના અવલંબને જો સ્વભાવનો નિર્ણય થાય તો એ અયથાર્થ કેમ હોય? આપણને ન્યાયયુક્ત વાત છે. એટલા માટે ગુરુદેવ શ્રી 144 ગાથા અને પ્રવચનમાં આ વિષય સ્પષ્ટ કરેલો છે. એક જગ્યાએ તો ત્યાં છે, અને બીજી વખત જે સ્પષ્ટ કર્યો છે એ વિષય એ સમયસારના કળશ ઉપર પ્રવચન કરતા એ વિષય સ્પષ્ટ કર્યો છે. એ આપણે કળશમાંથી લઈશું, કેમ કે ત્યાં તો ચેચનજીએ ભાવાર્થમાં ઘણું લોજિક પણ લીધું છે. એ પહેલા થોડીક સ્પષ્ટતા કરીએ તો કે ભાવભાષણ છે એ જ્ઞાનની કેળવણીથી ઉત્પન્ન થતો પર્યાય છે, કેવળ વૈચારિક દિશા નથી. વિચારની દશામાં શું છે કે જ્ઞાનની કેળવણી નથી, પણ પ્રયોગની દશામાં જ્ઞાનની કેળવણી છે. પ્રયોગ વગરની એકલી વિચારની દશામાં જ્ઞાન કેળવાતું નથી, પણ પ્રયોગની ભૂમિકામાં જ્ઞાન કેળવાય છે. એટલે જ્ઞાન કેળવાઈને ભાવભાષણ આવે છે, નહીતર એ સમસ્યા છે કે રાગની આડમાં ઉભેલો જીવ ગમે એટલો વિચાર કરે તો પણ રાગની આડમાં ઉભો છે, એને ભાવભાષણ આવતું નથી. અને ભાવભાષણ તો રાગ હોવા છતાં રાગની આડ વગર સીધું સ્વરૂપનું ભાષણ છે, એ નિર્ણયની ભૂમિકા છે. એટલે એ વાત ગુરુદેવ શ્રીએ પરમાગમ સાધના 600 નંબરના બોલમાં કરેલી છે. પરમાગમ સાધના ભાવભાષણનો વિષય લીધો છે, એ 600 નંબરના બોલમાં છે. જેમ રોટલીના લોટને કેળવે છે તેમ દ્રષ્ટાંત આપ્યો છે. લોટમાં પાણી નાખે તો રોટલી ન થાય, એના પિંડ બનાવીને એને ટૂંકવો જોઈએ, સરખી રીતે કેળવવો જોઈએ, તો ત્રીજી ચીજ નાખવાની જરૂર નથી. પણ લોટમાં પાણી નાખ્યા પછી વગર કેળવેલો લોટ અને કેળવેલા લોટની અવસ્થા ફેર છે, અવસ્થા ફેર છે. એમ કહેવાય મુમુક્ષુ, આ તત્વનો વિચાર કરે એ પણ મુમુક્ષુ કહેવાય, અને ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે એ પણ મુમુક્ષુ કહેવાય. પણ એકમાં કેળવાય છે અને એકમાં કેળવાતું નથી જ્ઞાન, આ બહુ મોટો તફાવત છે. એટલે જેમ રોટલીના લોટને કેળવે છે તેમ એને આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ, એને ભાવભાષણ થવું જોઈએ. અને એ ભાવભાષણનું એક લક્ષણ અહીંયા બાંધ્યું છે ગુરુદેવે, કે ભગવાન કહે છે માટે નહીં, મારો આત્મા ભગવાન કહે છે માટે આવો છે સિદ્ધ સમાન એમ નહીં, પોતાને એવો ભાવ પોતાના સ્વરૂપનો ભાસવો જોઈએ કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું અને એની સન્મુખ થવાથી સંસારના દુઃખથી છુટકારો થશે એમ ભાસવું જોઈએ. કેમ કે નિર્ણય પણ સન્મુખતામાં થાય છે, જ્ઞાનના આધારે ચાલતા, જ્ઞાનના આધારે ચાલતા જ્ઞાનમાં નિર્ણય થયો ત્યાં પ્રસન્નતા નથી રહેતી. રાગની પ્રધાનતામાં પ્રસન્નતા રહે છે, જ્ઞાનની પ્રધાનતામાં ચાલતા જ્ઞાનમાં સ્વસન્મુખતા આવે છે, તે નિર્ણય પણ સ્વસન્મુખતામાં થાય છે. કૃપાલદેવના શબ્દો તો બહુ ગંભીર અને બહુ જ ઓછા છે, એટલે થોડી સ્પષ્ટતા વધારે માગે છે આ વિષયમાં. એમને તો એટલું જ લીધું છે બીજા સંકેત અથવા સંકેતના કારણે કે પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકેતનો બીજો પ્રકાર કયો છે. પરમાર્થ એટલે સ્વભાવ અથવા આત્માનું પરમ સ્વરૂપ, એ પરમ સ્વરૂપનો અનુભવાંશ જે છે જે ચાલતા ઉપયોગમાં છે એના આધારે, એના આધારે, રાગના આધારે નહીં ચાલતા પણ એના આધારે આખો સ્વરૂપ પ્રતીતિમાં આવે, ઓળખાણમાં આવે. એક અંશ ઉપરથી, એક સોનાની કટકી ઉપરથી, એક સોનાના થોડા પરમાણુ ઉપરથી, સોનાની ખાણનો વિશ્વાસ આવે કે સોનાની ખાણ છે, પથરામાં પરમાણુ કેમ છે સોનાનું, આ માટીના ઢેફામાં સોનાના પરમાણુ ક્યાંથી, સોનાની ખાણ હોવી જોઈએ. એવી રીતે જેને વિશ્વાસ આવે છે, પરિપૂર્ણ અનંત બેહદ સામર્થ્યનો વિશ્વાસ આવે છે એને અહીંયા પ્રતીતિ કહી છે. કે જે બળને, જ્ઞાન બળને ઉત્પન્ન કરે છે અથવા સ્વસન્મુખતાના પુરુષાર્થને ઉત્પન્ન કરે છે અને સન્મુખતાના પુરુષાર્થમાં આગળ વધીને અનુભવ થાય છે. પ્રશ્ન ઉઠાવ્યો છે ગુરુદેવ પાસે, કોઈ 446 નંબરનો પરમાધમસારનો બોલ છે. આત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ કેમ કરવો, તેવો પુરુષાર્થ અથવા તે પુરુષાર્થ ઉપડતો નથી, આ સમસ્યા રજૂ કરી છે. અને એ તો સ્વાભાવિક છે કે ગુરુદેવને સાંભળ્યા પછી ત્યારે કાર્ય ન થતું હોય તો આવો પ્રશ્ન તો ઉત્પન્ન થાય. ઉત્તર આપે છે ગુરુદેવ કે ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે, ઓળખાણ પૂર્વક જે મહિમા આવે અને ઓગે ઓગે મહિમા આવે એમાં ફેર એટલો છે કે ઓગ સંજ્ઞા વાળા પુરુષાર્થમાં બળ નથી હોતો, મહિમામાં પુરુષાર્થ નું બળ નથી હોતો. ભોગ સંજ્ઞા એ ઓઘે ઓઘે જે મહિમા આવે એમાં અનુભવનું બળ નથી ઉત્પન્ન થતો, ઓળખાણથી આવે છે. કેમ કે અનુભવાંશે આવ્યું છે સ્પષ્ટ, પાછો અનુમાન તર્ક લગાડવું પડે એવું નહીં, ચોખ્ખું, એટલું ચોખ્ખું કે ભગવાન કહે છે માટે એમને આવો નિર્ણય બળવાન છે. હું એમ કહું છું, મને મારું સ્વરૂપ જ એવું ભાસે છે, ભાસે છે ને કહું છું, લાગે છે ને કહું છું, એટલું જોર છે. ભગવાન કે છે માટે નહીં, જો વિનય નથી ભગવાનનો, કાંઈ એવું નથી. પોતાને પ્રતીતિ કેટલી છે, નિર્ણયના બળ સાથે પ્રતીતિ કેટલી છે કે ભગવાન કે છે માટે એટલો, અને સ્પષ્ટ એટલે એટલો સ્પષ્ટ તર્ક કરવામાં આવે કે જેને નિર્વિકલ્પ અનુભવમાં સમ્યક દર્શન, પરમાર્થ સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય, એ જે સવિકલ્પ દશામાં આવે અને એને પ્રશ્ન પૂછવામાં આવે કે તમને પૂર્વ ભૂમિકામાં સંકિતના કારણરૂપ જે સ્વરૂપ નિર્ણય થયો હતો અને નિર્ણયમાં જે સ્વરૂપ આવ્યું હતું અને હવે પ્રત્યક્ષ અનુભવમાં જે સ્વરૂપ આવ્યું, આ બે વચ્ચે શું ફેર? કઈ ફેર? જેનો નિર્ણય થયો હતો તેનો જ મને અનુભવ થયો છે, એટલું સ્પષ્ટ. સ્પષ્ટ શબ્દ વાપરો છે ને, એટલું સ્પષ્ટ કે કાંઈ ફેર નથી. જેટલું જેવો નિર્ણયમાં મારો આત્મા આવ્યો હતો એવો જ આત્મા મારા અનુભવમાં આવ્યો છે, અને કેવળ જ્ઞાનીએ કેવળ જ્ઞાનમાં પણ એવો જ આત્મા જોયો છે. આમ નિર્ણયનું અનુસંધાન ઠેક કેવળ જ્ઞાન સુધી છે. એટલા માટે એને સંકિતનું કારણ કીધું છે, પરમાર્થ સંકિતનું અનન્ય કારણ કીધું છે. અને નિર્ણયનું લક્ષણ જ આ છે, સ્વસન્મુખતાના પુરુષાર્થનો કોઈ અપૂર્વ ઉપાડ આવવો, પુરુષાર્થ અંતર્મુખી કેમ કરવો, એ સમસ્યા જેની ચાલી ગઈ છે, એ પ્રશ્ન જેનો હવે રહ્યો નથી, એને નિર્ણયનું લક્ષણ કહી શકાય.
નિર્ણયમાં કેવો આત્મા આવે?
જ્ઞાન સ્વભાવી સિદ્ધ સ્વરૂપી, સ્વભાવી લઈએ તો જ્ઞાન સ્વભાવી, કેમ કે નિર્ણય તો ઓછા ઉઘાડમાં પણ થાય છે. ઘણા આત્માના વિશેષણો જાણ્યા હોય એને નિર્ણય થાય એવું નથી, તિર્યંતને પણ અનુભવ થાય છે. એટલે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, એટલું જ 144માં લીધું છે. એટલે જો સ્વભાવથી લઈએ તો જ્ઞાન સ્વભાવી, અને કેવો એમ કહીએ તો સાક્ષાત સિદ્ધ સ્વરૂપ, પોતે જ સાક્ષાત સિદ્ધ સદરૂપ મૂર્તિ, શરીર વિનાની શરીરમાં રહેલી મૂર્તિ પોતે સિદ્ધ છે, સાક્ષાત પ્રત્યક્ષ. ઓ પાંચ 25 લાખની લોટરી લાગે તો ભવન ફરી જાય છે, સિદ્ધનો પત્તો લાગ્યો, એડ્રેસ મળી ગયો, હવે પહોંચી જશે. સરનામું ન હોય તો મુશ્કેલ છે પાછું, કે આવડું મોટું મુંબઈ, કે આવડું મોટું હિન્દુસ્તાન, ક્યાં ગામમાં ને ક્યાં ઠેકાણે ખબર નથી, તો મળે નહીં કાંઈ, ક્યાં આથડે, ગામની ખબર નથી ને ઠેકાણાની ખબર નથી, ક્યાં આથડે. આ પત્તો મળી ગયો, ઓળખાણમાં પત્તો મળી ગયો. એમાં પુરુષાર્થ અને સહજ સ્વરૂપનો સહજ મહિમા, સ્વરૂપ સિદ્ધપદ અનંત મહિમાવંત હોવાથી, અનંત સામર્થ્ય ધરનાર હોવાથી, અનંત મહિમાવંત હોવાથી, જેટલો મહિમા છે એટલો મહિમા જ્ઞાનમાં ભાષો છે, પોતાના સ્વરૂપે ભાષો છે, પોતા રૂપે ભાષો છે. એટલે એટલો બધો મહિમા આવે છે કે કોઈ અચિંત્ય મહિમા આવે છે, કહેવા માટે શબ્દો નથી. મહિમાને કહેવા માટે શબ્દો નથી, સ્વરૂપને કહેવા માટે શબ્દો નથી. ચિંતમનથી પાર એવો કોઈ અચિંત્ય મહિમા આવે છે. એમ અંદરથી મહિમા આવે તો સ્વ તરફ પુરુષાર્થ ઉપડે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી, એમાં મહાન પુરુષાર્થ છે. આ નિર્ણયના કાળમાં, નિર્ણયના કાળમાં પુરુષાર્થ લીધો છે, નિર્ણયનો પુરુષાર્થ.
પણ
પછી લાંબો સમય નથી, કોઈ જીવો ગણતરીના કલાકમાં પણ અનુભવ લઈ શકે છે, કોઈ જીવો દિવસોમાં લે છે. છ મહિના તો એનો વધુમાં વધુ મેક્સિમમ પીરિયડ છે. તો પછી એમાં એનો એનો આટલા અનંત કાળમાં એનો શું હિસાબ છે? કાળના સાગર પાસે તો એક બિંદુ જેટલો પણ એનો હિસાબ નથી, એટલો બધો ટૂંકો કાળ છે. પછી તો કાળ ઉપર નજર નથી અને સમ્યક દર્શન ને અનુભવની પર્યાય ઉપર નજર નથી. અદભુત થી અદભુત એવું સ્વરૂપ છે ત્યાં નજર બંધી થઈ ગઈ છે. એવું સ્વરૂપ જોઈ લીધું છે કે એ નજરાય છે. શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો એ નજરાય છે. વ્યાખ્યાન સારમાં એ વાત લીધી છે, નજરાય છે અને આત્મા ત્યાંથી ખસી શકતો નથી. સ્વરૂપ નજરાય છે પછી એની પર્યાય ક્યારે થશે એ વિષય નથી, એ વાત નથી. એ તો આવી જાય છે વચ્ચે પછી અનુભવ તો, કેમ કે પોતા રૂપે સ્વરૂપ પાસું છે, પછી એને કોઈ લેવા જવાની ચીજ નથી. સ્વભાવની સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ આવે છે, એ પ્રતીતિ પુરુષાર્થ રૂપી જ્ઞાન બળને ઉત્પન્ન કરે છે અને કોઈ અચિંત્ય સ્વરૂપ મહિમા ઉત્પન્ન થઈ જાય છે. આ બે એના મુખ્ય લક્ષણ છે. જે મહિમાને વશ ચૈતન્ય રસ ઘૂંટાય છે, સ્વભાવ રસ ઘૂંટાય છે, આત્મરસ ઘૂંટાય છે, નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય થયો હોવાથી અને નિર્વિકલ્પ અંશના વેદનથી અને પ્રત્યક્ષ અંશના વેદનથી નિર્ણય થયેલો હોવાથી એ રસ એવો ઘૂંટાય છે, નિર્વિકલ્પ રસ ઘૂંટાય છે. પછી વિકલ્પ ક્યાં સુધી ટકે? નિરાધાર થયેલો એવો વિકલ્પ ક્યાં સુધી ટકે? અમૃતચંદ્ર આચાર્ય દેવ તો 73 ગાથાની ટીકામાં એમ કહે છે કે આવો જેને નિશ્ચય થયો છે, નિરાલંબ સ્વરૂપનો જેને નિશ્ચય થયો છે, આકાશવત નિરાલંબ છે એવું ત્યાં ઉપમા લીધી છે, એ નિર્વિકલ્પ સ્વરૂપના નિશ્ચયને લીધે એના વિકલ્પ વમાઈ જશે. જેમ કોઈ મધદરિયે વાણ હોય એના ઉપર બેઠેલા પક્ષીને ઉડી ઉડીને ક્યાંય બેસવાની નો ઠેકાણું નથી, બધે પાણી પાણી છે, ચારે કોર નજર નાખે ક્યાંય કિનારો કે ઝાડ દેખાતું નથી, કોના ઉપર જઈને બેસે? વાણ ઉપર આવીને બેસે, ગમે ત્યારે થોડુંક ઉડી આવે તો પણ વાણ ઉપર આવીને બેસે. એમ વિકલ્પના વમળમાં જે વાણ હતું એ વાણ છૂટ્યું અને એનો વિકલ્પ વમાઈ જશે. કેવા શબ્દો વાપર્યા છે! જે વિકલ્પમાં રાગ રસ જીવને આવતો તો મિથ્યાત્મની અવસ્થામાં અથવા મુમુક્ષુની અવસ્થામાં પણ સારો ભાવ થાય તો રાગ રસ આવે, શુભ રાગ સારો થાય તો એટલે દૂધ પાક ખાધો હોય રસથી પણ ઉલટી થાય અને આંતરડા ઊંચા થઈને બહાર ફેંકે એવી રીતે વિકલ્પને બહાર ફેંકશે એમ કે છે. વમનનો અર્થ છે જોરથી બહાર ફેંકે. કેવો એ નિર્વિકલ્પ વિકલ્પને બહાર ફેંકે છે, વમન થઈ જાય છે, એ નિર્ણયનો અહીંયા સમ્યક દર્શનનું અનન્ય કારણ લીધું છે. એવા કારણ વગર કોઈ જીવને સમ્યક દર્શન નથી થયું કે થતું નથી. આ વસ્તુ સ્થિતિ લીધી છે. નિયમથી આ ક્રમે જ સમ્યક દર્શન થાય છે, એટલા માટે એમનું નામ જ સંકેત આપ્યું છે. એમણે તો એ વાત કરતી કરતી વખતે થોડી વિશેષ વાત કરી દીધી છે કે આ ત્રણેય સંકેતને તમે માન્ય કરજો, કેમ કે એ વિતરાગ પુરુષે તીર્થંકર દેવે માન્ય કર્યા છે. એમનું તો જાતિ સ્મરણ હતું ને, પ્રત્યક્ષ તીર્થંકરને સાંભળ્યા એ બધું એમને ઘણું યાદદાસ્તમાં હતું, એટલે એમ કહ્યું કે વિતરાગ પુરુષે આ માન્ય કર્યું છે માટે તમે પણ માન્ય કરજો એમ કે છે, સૌભાગભાઈ ને કે છે, સૌભાગભાઈ ને કે છે કે આપણને કે છે શેર ગણો તો કે વિતરાગ પુરુષે એ માન્ય કર્યા છે, માટે એમાં શંકા કાંઈ કરશો નહીં ત્રણેય વાતમાં. એ ત્રણેય ઉપાસવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે. કોઈ તમને એવો જીવ દેખાય તો એને સત્કાર કરજો, એનો આદર કરજો. એટલું જ નહીં, ભક્તિ કરવા યોગ્ય છે. એમ સમ્યક દ્રષ્ટિ ભક્તિ કરવા યોગ્ય છે. એમ સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં આવેલા એ જાતિમાં આવેલો જીવ એ પણ ભક્તિ કરવા યોગ્ય છે. હું ઉઠું ને ભક્તિ લીધી ત્રણ બોલવા આપ્યા છે. મોક્ષ માર્ગનો જગન્ય પર્યાય છે, મુનિ દશા તો મધ્યમ કોટિનો પર્યાય છે, અને ઉપરની દશા કેવળ જ્ઞાની તે શૃણવો ગુણ સ્થાને એ ઉત્કૃષ્ટ દશા છે. અને કેવળ જ્ઞાન જે પરિપૂર્ણ સિદ્ધ દશા છે એ પણ એક સમયની છે કે જેનાથી અનંત ગુણ વિશિષ્ટ પોતાનું સ્વરૂપ છે જેનો નિર્ણય થયો છે. તો આટલો મોટો ખજાનો જેના હાથમાં આવે અને જેના કબજામાં આવે, હાથમાં આવે એટલે પોઝેશનમાં આવે, કબજામાં આવે, એને પછી મેં 5-5 રૂપિયા વાપર્યા છે કે નથી વાપર્યા એની ચિંતા કેટલી હોય. એટલી મોટી દોલત જેના ઘરમાં પડી છે એને મેં 50 વાપરા કે ન વાપરા એની ગણતરીનો હિસાબ શું હોય, એની મુખ્યતા શું હોય, વાપરાવે કે ન વાપરાવે એની શું મુખ્યતા હોય. દશા તો વપરાશ છે આત્મવૈભવનો. હવે આપણે સમયસર માંથી આ વિષય લઈએ. ઇતિદમ આત્મન તત્વ જ્ઞાન માત્રમ અવસ્થિતમ અખંડમ એકમ અચલમ સ્વસંવેદ્યમ અબાધિતમ. આટલા આચાર્ય ભગવાનના શબ્દો પડ્યા છે શ્લોકમાં. ઇતિ શાસ્ત્ર હું પૂરું કરું છું અહીંયા ટીકા કરતા કરતા 415 ગાથાની છેલ્લી ગાથાની ટીકા કરીને છેલ્લો આ કળશ લખે છે. પછી આગળ કોઈ એક અક્ષર ટીકાનો અમને નથી લખ્યો, પરિશિષ્ટમાં બધી વાત જાય છે. આ રીતે આત્માનું તત્વ જ્ઞાન માત્ર નક્કી થયું. આત્મા તો પોતે તત્વ છે. શબ્દ શું વાપરો છો આચાર્ય મહારાજ? આત્મન તત્વ. તો આત્મા તો પોતે જ તત્વ છે. તો કે જે જ્ઞાન માત્ર છે એ તત્વનું પણ તત્વ છે. ઠીક, તત્વનું તત્વ કહ્યું છે. આ સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર કહીને અમે તત્વનું તત્વ કહ્યું છે. આ એક અમૃતચંદ્રાચાર્યની શૈલીની ગંભીરતા છે. હવે જયચંદજી એના ઉપર વાત કરે છે. એટલી વાત કર્યા પછી કે અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કયું છે તેનું કારણ આ પ્રમાણે છે. આખા સમયસારમાં આચાર્ય ભગવાન આત્માને જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહેતા આવ્યા, અને જ્ઞાન માત્ર કહેતા દ્રવગુણ પર્યાયનો ભેદ નથી લેતા, જે સવારે આપણે થોડી ચર્ચા થઈ હતી. એવું આત્મના તત્વ છે. તો એમ કહેવાનું કારણ આ પ્રમાણે છે. એમ કરીને પોતાને જે ભાષ્યું છે પંડિતજીને, જયચંદજીને, એ વાત એમને ખોલી ખોલી નાખે છે કે આત્મામાં અનંત ધર્મો છે. શું કરવા જ્ઞાન કહ્યું? જ્ઞાન માત્ર એવું શું કરવા કહ્યું? ધર્મ તો અનંત છે જ્ઞાન દેવા, પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે એટલે કોમન છે, અસ્તિત્વ વિભુત્વ પ્રભુત્વ આદિ, અગુરુ લઘુત્વ આદિ સામાન્ય છે, તેથી તેઓ અતિ વ્યાપ્તિ વાળા છે. આત્મામાં પણ છે અને બીજા પદાર્થો પાંચેય પદાર્થોમાં છે. તેમનાથી આત્માને ઓળખી શકાય નહીં. જો ઓળખવાની વાત લીધી છે અહીંયા 415 ગાથાના છેલ્લા શ્લોકમાં ઓળખવાની વાત લીધે છે. હજી તો તેમનાથી આત્મા ઓળખી શકાય નહીં. વળી કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે, એટલે કે બીજા દ્રવ્યોમાં નથી. જેમ કે રાગ છે તો પાંચ દ્રવ્યોમાં રાગ નથી, પણ જીવની અવસ્થામાં તો રાગ છે. અને જીવને રાગ થાય, કઈ જળને રાગ ન થાય, આકાશને રાગ ન થાય, પરંતુ તે કોઈ અવસ્થામાં હોય છે ને કોઈ અવસ્થામાં નથી હોતા, સિદ્ધ અવસ્થામાં નથી. તેથી તેઓ અવ્યાપ્તિ વાળા છે. એટલે અતિવ્યાપ્તિ દોષ અને અવ્યાપ્તિ દોષ રહિત લક્ષણ હોવું જોઈએ. ન્યાયની દ્રષ્ટિએ આ વાત છે, તો એને સ્પેસિફિક લક્ષણ, ખાસ લક્ષણ જુદું પાડવા માટે એને સ્પેસિફાય કરી શકાય. તેથી તેઓ અવ્યાપ્તિ વાળા છે. તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. અવ્યાપ્તિ વાળા લક્ષણથી પણ આત્માને ઓળખી શકાય નહીં. હવે એક બીજી વાત કરે છે, જે નિયમસારમાં શબ્દ પ્રયોગ છે એ સંબંધેની વાત કરે છે, કે ચેતનતા એટલે ચૈતન્ય સ્વભાવ, જો કે આત્માનું લક્ષણ છે કે જેમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ નથી, તો પણ તે શક્તિ માત્ર છે, વ્યક્ત નથી. જે શક્તિ લઈએ, ગુણ લઈએ, તો એ શક્તિ માત્ર છે. અને શક્તિ માત્ર હોવાથી તે અદ્રષ્ટ છે, દેખાતું નથી. સ્પષ્ટ દેખાવું જોઈએ, વિશ્વાસ ક્યાંથી આવે? અથવા તો આ જીવનો સ્વભાવગત એક એવો સ્વીકાર કરવાનો, પ્રતીતિ કરવાનો સ્વભાવ છે કે જોયા વગર માનતો નથી. શું પરોક્ષ સાંભળી ગમે એટલી વાત હોય તો એને શંકા પડશે, પ્રત્યક્ષ વાત હોય તો એને શંકા નહીં પડે. એટલે કહેશે કે શક્તિ છે એ અદ્રષ્ટ રહે છે, કાયમ અવ્યક્ત રહે છે, વ્યક્ત નથી. એટલે ચૈતન્ય ગુણને, ચૈતન્ય શક્તિને લક્ષણમાં નથી લીધું, એટલે પારિણામિક ભાવને લક્ષણમાં નથી લીધું. ત્યાં પારિણામિક ભાવ લક્ષણ આત્મા લીધો છે નિયમસારમાં, પણ ત્યાં ભાવનાનો વિષય છે. ઓળખાને અનુભવ કર્યો છે એની વાત ચાલે છે, અહીંયા તો અનુભવ કરાવવા માટે ઓળખવું છે એની વાત ચાલે છે. બે સ્ટેજ જુદા જુદા છે, એક સ્ટેજની વાત નથી. એટલે અહીંયા ના પાડી એને કે ચેતનતા એટલે ચૈતન્યપણું, એ જો કે આત્માનું લક્ષણ છે અવ્યાપ્તિને અતિવ્યાપ્તિ રહિત, તો પણ તે શક્તિ માત્ર છે, અદ્રષ્ટ છે, એટલે તેનાથી પણ આત્મા નથી ઓળખાતો. તેની વ્યક્તિ જે દર્શન અને જ્ઞાન છે, શું એમાં પણ દર્શનથી આત્મા ઓળખાતો નથી, કેમ કે એ નિરાકાર છે, અનુભવ ગોચર નથી. દર્શન છે તે અનુભવ ગોચર નથી ને નિરાકાર છે, માટે ત્યાંથી પણ આત્મા ઓળખાતો નથી. એટલે તે દર્શન અને જ્ઞાનમાં પણ, અને બીજા ગુણની તો પર્યાય જ અશુદ્ધ છે, સુખ દુઃખ રૂપે પરિણમ્યું છે, શ્રદ્ધા અશ્રદ્ધા રૂપે, મિથ્યા શ્રદ્ધા રૂપે પરિણમેલી છે. એટલે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે. કેટલા બોલ લીધા? જ્ઞાન સાકાર છે, પ્રગટ છે અને અનુભવ ગોચર છે, ત્રણ બોલ લીધા છે. ગુરુદેવ શ્રીએ આટલી વાત ઉપર જે પ્રવચન કર્યું છે એ પ્રવચન સાંભળવા જેવું છે. જ્યાંથી આત્મા ઓળખાય છે એવા જે જ્ઞાનની વાતમાં આ ત્રણ વિશેષણ જયચંદજીએ જે વાપર્યા છે એના ઉપરથી પોતે પોતાના સ્વાનુભવથી જે વાત કરી છે એ વાત આથી આગળ વધીને ગુરુદેવે કરી છે કે જ્ઞાન છે એ સાકાર છે, પ્રગટ છે અને અનુભવ ગોચર છે. તો અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે જ્ઞાનના ઉપયોગમાં જે સ્વભાવ છે તે પ્રગટ છે, સાકાર છે એટલે જેવો છે એવો સ્પષ્ટ એનું સ્વરૂપ, આકાર એટલે એનું સ્વરૂપ જ્ઞાનમાં આવી જાય છે અને તે અનુભવથી આવે છે, વેદનથી આવે છે. અનુભવ ગોચર છે એટલે વેદનથી આવે છે. જે અમૃતચંદ્રાચાર્ય લક્ષ લક્ષણની ચર્ચામાં જવાબ આપ્યો છે એ અહીંયા જયચંદજીએ કહ્યું છે, એ વાત ગુરુદેવે પોતાના પ્રવચનની અંદર એક વિશેષ વાત એ કરી કે જ્ઞાનના ઉપયોગમાં જે સાકારપણું, પ્રગટપણું અને વેદનપણું, અનુભવ ગોચરપણું છે એવો જ એ દ્રવગુણમાં વ્યાપેલો છે. જેવો તે ઉપયોગમાં વ્યાપેલો છે તેવો જ તે દ્રવગુણમાં વ્યાપેલો છે. આ એક વાત એવી કરી છે કે જેની અંદર દ્રવગુણમાં સ્વભાવ કેવો છે એનું અનુમાન કરવાનો પ્રશ્ન નથી રહેતો. કેમ કે સ્વભાવ સળંગ છે, સ્વભાવને ત્રણ ટુકડા નથી દ્રવગુણ કરી આવ્યા. આપણે સવારે એ ચર્ચા ચાલી કે સ્વભાવને દ્રવગુણ પર્યાયના ભેદ અપેક્ષિત નથી, નિર્ભેદ અથવા ભેદની અપેક્ષા વિના જે સ્વભાવનું જે આત્માનું સ્વરૂપ છે તે નિશ્ચય નહીંનો વિષય છે, તે શ્રદ્ધાનો વિષય છે. નિત્ય અનિત્ય દ્રવગુણ આદિ ભેદ જે છે એ વ્યવહારમાં જાય છે, ભેદ માત્ર વ્યવહારમાં જાય છે. દ્રવનો ભેદ પણ વ્યવહારમાં, ગુણનો ભેદ પણ વ્યવહારમાં, નિત્યનો ભેદ પણ વ્યવહારમાં, શુદ્ધનો ભેદ પણ વ્યવહારમાં, એકનો ભેદ પણ વ્યવહારમાં. અનિત્ય અને અનેક તો વ્યવહાર છે જ, એમાં તો કઈ ચર્ચા કરવાની જરૂર નથી. પણ પંચાધ્યાયે તો પેલાને પણ વ્યવહારમાં મૂકી દીધા છે. અને એટલે શું છે કે જે સવારે વાત થઈ પંચાધ્યાયની કે જે નિશ્ચયનો વિષય છે તે અનુભય સ્વરૂપ છે. અનુભય સ્વરૂપ છે એટલે શું છે કે ઉભય સ્વરૂપે પણ ન કહ્યું ને અનુભય સ્વરૂપે શા માટે કહ્યો, આ વિચારવા જેવો વિષય છે. જો દ્રવગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપ્ત છે તો ઉભય સ્વરૂપે કહી દો તો એની ના પાડે છે, કેમ કે એમાં ભેદનું લક્ષ્ય રહે છે. માટે અનુભય સ્વરૂપે છે એમ કીધું. કેમ અનુભય સ્વરૂપે છે કે અહીંયા છે એ જ્ઞાનના પર્યાયમાં છે, લક્ષણ છે એ તો જ્ઞાનનો પર્યાય છે, ઉપયોગ લક્ષણો તો ઉપયોગ તો જ્ઞાનનો પર્યાય છે અને એ અનિત્ય છે. જો કેવળ અનિત્ય હોત તો દ્રવગુણમાં એ ન મળત, અને કેવળ નિત્ય હોત તો એ ઉપયોગમાં ન મળત. શું વાત છે? જો કેવળ એને આપણે એને દ્રવગુણમાં જ એની સમાપ્તિ લઈ લઈએ તો ઉપયોગ લક્ષણમાંથી એનો પત્તો ન લાગત. અને ઉપયોગ લક્ષણમાં એ છે ઉપયોગ તો અનિત્ય છે, જો કેવળ અનિત્ય હોત તો દ્રવગુણમાં એનું અસ્તિત્વ ન હોત. ગુરુદેવે એ સ્પષ્ટતા કરી છે પોતાના પ્રવચનમાં. આવું પ્રવચન આવે ત્યારે બહુ ધ્યાનથી સાંભળવાનું મન થતું, એનો ઉપયોગ રહેતો કે અહીંયા શું કહે છે હવે ગુરુદેવ, આટલી આવી વાત આવી છે તો અહીંયા શું કહેશે, હવે હવે શું કહેશે. બહુ સ્પષ્ટ કે ઉપયોગમાં જેવો સ્વભાવ સાકારપણે, ચોક્કસપણે, સ્વરૂપપણે, પ્રગટપણે, અનુભવ ગોચરપણે વ્યાપેલો છે એવો જ દ્રવગુણમાં વ્યાપેલો છે. માટે અહીંયા કોઈ અનુમાનના ફાટ્યા નથી એમ કહેતા ગયેલું કે આ કોઈ સ્વભાવનું અનુમાન કરીને અનુમાનનો ફાટ્યો લગાવવું પડે એવું નથી. કેમ કે પ્રત્યક્ષ અંશ છે, વેદન છે એ પ્રત્યક્ષ અંશ છે. અને સોનાના રજકણો જોયા અને સોનાની ખાણ જોઈ, જેને પ્રત્યક્ષ અંશ જોયો એને પ્રત્યક્ષનો સૂર્ય જોયો, અનંતથી પ્રત્યક્ષતાનો સૂર્ય જોયો એને, એટલે પછી ગુરુદેવ ઉતરી પડતા ત્યાં તો કે આ તો નૂરનું પૂર છે, પ્રત્યક્ષતાના નૂરનું પૂર છે. આ તો ક્યાંય ખાલી શકાય એવું નથી, આને એવું સ્વરૂપ છે આત્મા. અને તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. બીજી કોઈ રીતે આત્મા ઓળખવાની કોઈ પરિસ્થિતિ જ નથી. એકમાત્ર આ રીત છે અને એ જ અનુભવનું કારણ છે, એ જ પુરુષાર્થનું અંતર્મુખી બળનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. ઉપયોગમાં રહેલું વેદન લેવું, ઉપયોગમાં તો ઘણો ઘણો છે, એક ગુણ ને અનંત ગુણનું રૂપ છે અને ઉપયોગને પણ ઘણું રૂપ છે. નિર્વિકલતા, વેદનની નિર્વિકલતાનો પત્તો પણ ત્યાંથી લાગ્યો, વેદનની પ્રત્યક્ષતાનો પત્તો પણ ત્યાંથી લાગ્યો, પણ એ બધા પડખા છે. વેદનના અનુભવમાં એ બધું આવી જાય છે. સમ્યક દર્શન તો હજી પછી થશે આ જીવને, પણ અત્યારે જ એને અંશે રાગ નો અભાવ કરીને આ નિર્ણય કર્યો છે. હવે સમ્યક દર્શન હજી હવે થવાનું હોય, એટલે કે ન થયું હોય, અને એ જીવને રાગનો અભાવ કરીને નિર્ણય કર્યો છે એમ જો ગુરુદેવ કહેતા હોય તો શાસ્ત્રના અભ્યાસીને તો તર્ક થાય પહેલો કે સાહેબ, સમ્યક દર્શન થયા અને વિતરાગતા પ્રગટ થયા પહેલા એને રાગનો અભાવ આપ કેવી રીતે કયો છે, થાય કે ન થાય? પણ કહ્યું છે, ગુરુદેવે કહ્યું છે, ધનશ્રી જેવા સમર્થ શ્રોતાએ ઝીલ્યું છે ધર્માત્માએ, અને એમને પોતાના હાથે લખેલું આ પ્રવચન છે. હું તો પ્રશ્ન કર્યો હતો માતાજીને કે આ પ્રવચન આપે જ લખેલું છે? મારું જ લખેલું છે, જે શતાબ્દી અંકમાં આપણે છાપ્યું છે. 1998 સાલમાં ગુરુદેવના નીકળેલા એ વચનો છે અને 2000 સાલમાં એ પ્રકાશન થયેલું છે. પ્રવચન શોધીને નાખ્યું છે અને ગુરુદેવ જે વચનામૃત પોતરાણા નંદીશ્વરજીના લેમાં, એમાં 19 નંબરનો બોલ છે, એ આજ પ્રવચનનો બોલ છે, પણ એમાં એ વિષય નથી આવ્યો. ત્યાર પછીના પેરેગ્રાફમાં આ વિષય છે. આ બોલ છાંટ્યો છે, જે સંકલનમાં લીધો છે, ત્યાર પછીના પેરેગ્રાફમાં આ વાત લીધી છે. રાગનો અંશે અભાવ કરીને આ નિર્ણય થયો છે, નિર્ણય કર્યો છે, અને એને હવે સમ્યક દર્શન હવે પછી થશે, જે અહીંયા સંકેતનું કારણ કહ્યું છે. એ સમયસારના 246 ભાવાર્થમાં બીજો ભાવાર્થ મારી નોંધ છે, 589 ગાથા 390-404 નો ભાવાર્થ. ગાથા સાથે છે 404, 390 જે શાસ્ત્ર તે નથી જ્ઞાન, જે થી શાસ્ત્ર કઈ જાણે નહીં, એ જે ગાથાઓ એક સાથે 15 લીધી છે, 390-404 15 એક સાથે લીધી છે, અને એ 15 ભાવાર્થમાં પણ આ જ વાત જયચંદજીએ કરેલી છે પહેલા, કે અહીં જ્ઞાનને સર્વપરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું છે, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે, ઉપયોગની અંદર જ્ઞાન પ્રધાન છે. તે જ્ઞાન ઉપયોગમાં દર્શન નથી લેવું, એટલે ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે, દર્શન પ્રધાન ન લેવું અહીંયા. તે જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી અવ્યાપ્તિવાળું નથી, અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે, તેથી વ્યાપ્તિવાળું છે. આ રીતે જ્ઞાન લક્ષણ કહેવાથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા જ નથી. અહીં જ્ઞાનને પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાન લક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવ ગોચર થાય છે. અનુભવ કયો કે વેદન કયો? અને વેદનનો જવાબ એમણે એ આપ્યો છે લક્ષણ લક્ષણની ચર્ચામાં કે જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધ પણ છે. પોતાને પોતાનું વેદન છે, સ્વસંવેદન એટલે ઓલું ન લેવું, કેમ કે લક્ષણ લક્ષણમાં ઓળખાણની વાત છે, નિર્વિકલ્પ ઉપયોગ સમ્યક દર્શનની વાત નથી, એની પૂર્વ ભૂમિકાની વાત છે. પણ છતાં સ્વસંવેદન શબ્દ એટલા માટે વાપર્યો છે કે જ્ઞાનને જ્ઞાનનું વેદન છે, પોતાને પણ પોતા પણ વેદન છે, પરપણે નથી. એટલે એ રીતે જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ છે. અહીંયા જ્ઞેયોને જાણવાથી પ્રસિદ્ધ છે એ વાત નથી લીધી, કેમ કે ઓળખાણ કરાવી છે એ વેદનથી કરાવી છે. અને તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે, વેદન પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે, પ્રસાધ્યમાન એવો તદ અવિનાભૂત અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ તે આત્મા છે. આખો આત્મા ત્યાં ઓળખાણમાં આવે છે. એટલે આ એક સમ્યક દર્શનના કારણરૂપ સ્વરૂપની ઓળખાણનું આવું સ્વરૂપ છે, સ્વરૂપની ઓળખાણનું આવું સ્વરૂપ છે. અને તે ઓળખાણ જ્ઞાન ક્રિયાના આધારે, ઉપયોગના ચાલતા ઉપયોગના આધારે, ભેદ જ્ઞાનના પ્રયોગાભ્યાસમાં એ નિશ્ચય થાય છે. કેવળ વિચારથી એનો નિશ્ચય કે નિર્ણય નથી, પણ પ્રયોગના વારંવાર પ્રયોગના અભ્યાસમાં જ્ઞાન કેળવાઈને રાગની મુખ્યતા અને રાગનો આધાર છોડીને ચાલતી જ્ઞાનની ક્રિયામાંથી જ્ઞાનનો આધાર લીએ ત્યારે એને અનંત સામર્થ્યનો નિર્ણય પ્રતીતિ સહિત વિશ્વાસ સહિત આવે છે. અને એ સમય દર્શનનું કારણ છે. ત્યાં મહિમા ઉમટી પડે છે, પુરુષાર્થનો બંબો પણ ત્યાં ફાટીને શરૂ થાય છે. પુરુષાર્થ શરૂ થતો નથી, પુરુષાર્થનો બંબો જ ફાટે છે. પછી રાગની આગ ઓલવાયા વિના મરીએ નહીં. ઓલવતા ઓલવતા ભલે થોડો સમય લાગે, પણ એ બંબો ફાટ્યો છે પુરુષાર્થનો, એમાં પછી હવે કોઈ ટકી શકે એવું નથી, વિકલ્પ કોઈ ટકી શકે એવું નથી. નિરાધાર થયેલા વિકલ્પો છે, પછી વિકલ્પને આત્માનો ટેકો નથી. એ બહુ ટૂંકા શબ્દોમાં કૃપાળુ દેવે સંકેતને કારણ કીધી છે. ત્રીજો જે સંકેતનો પ્રકાર કહ્યો એમણે 111 ગાથા જે આત્મસિદ્ધિ શાસ્ત્રની છે એમાં કહ્યો છે કે તે નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ છે. જે પરમાર્થ સમ્યક દર્શન છે, પરમાર્થે સંકિત એનું અંતિમ ચરણ છે, પરમાર્થે સંકિત, કે જેમાં અનુભવ છે, જેમાં લક્ષ્ય છે, જેમાં સમ્યક દર્શન રૂપી નિર્વિકલ્પ પ્રતીક પણ છે, એ પરમાર્થે સંકિત છે. એ સંકિતનો ત્રીજો પ્રકાર છે કે જે અનુભવનું છેદક છે. એક જ ક્ષણ માત્રનો એ અનુભવ હોવા છતાં પણ ભાવની અનંતતાનો એ છેદક છે. એ જીવ, એ જીવને પછી ભાવ અનંત હોય એવું સંભવિત છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, જે ત્રણ વાત કરી ને ક્રમથી, એમાં પહેલું કહ્યું તે બીજાનું કારણ છે. એટલે આપ્ત પુરુષની ઓળખાણ એ સ્વરૂપની ઓળખાણનું કારણ છે, અને બીજું સંકેત એટલે સ્વરૂપની ઓળખાણ તે ત્રીજા સંકેતનું એટલે સ્વાનુભવમાં નિર્વિકલ્પ પ્રતીતિ આવે છે એનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, તીર્થંકર દેવે પણ માન નીકળ્યા છે, એટલે કદાચ તમને મારા ઉપર વિશ્વાસ ન આવે, હું તીર્થંકર દેવની સાક્ષી નાખું છું. શું અધરથી નાખતો નથી, એ તો પોતે બહુ પ્રમાણિક પુરુષ હતા, એટલા બધા પ્રમાણિક પુરુષ હતા કે એમની પ્રમાણિકતા જોઈને પણ માથું નમી જાય એવું છે. કે જેમણે પોતાના ચારિત્ર મોહના દોષ મુમુક્ષુને કહ્યા છે, ગુરુને તો કોઈ કહે, શિષ્ય તો ગુરુને પોતાના દોષ દર્શાવે, કેમ કે એને તો ગુરુ પાસેથી દોષ કાઢવાનો માર્ગ જોઈએ છે, માર્ગ એને ઉપાય માગવો છે માટે. પણ આ તો પોતે જ્ઞાની થઈને પોતાના શિષ્ય પાસે પોતાના દોષને એમણે જો વ્યક્ત કર્યા હોય, અને તે પણ લખાણમાં વ્યક્ત કર્યા હોય, કારણ કે તો દસ્તાવેજી પુરાવો થઈ જાય છે, બોલેલી વાત તો હવામાં જાય છે, એ પુરુષની પ્રમાણિકતા કેટલી હશે, માથું નમી જાય એવી વાત છે. 22મા વર્ષે એક વૈચર્યા લખી છે ને, તો એમણે એમ લખ્યું છે કે બાળપણમાં જે મને મારી સ્મૃતિ એટલી બધી તેજ હતી, અને ત્યાર પછી મારી સ્મૃતિએ જે ખ્યાતિ ભોગવીને એ ખ્યાતિ ભોગવતા મારી સ્મૃતિ દૂષિત થઈ છે. આ તો 22મા વર્ષે એમણે સ્વીકાર કર્યો છે. મુમુક્ષુની ભૂમિકામાં કેટલી સરળતા હતી, કે અસાધારણ સ્મૃતિના ધણી હતા, સતાવધાન કર્યા હતા ને 18મા વર્ષે તો, અને સતાવધાન કર્યા પછી એમ કહ્યું કે શસ્ત્રાવધાન કરવા એ મારા ડાબા હાથનો ખેલ છે, જમણા હાથનો નહીં. એટલી મતિની સ્મૃતિ તેજ હતી, મતિ જ્ઞાનનો ભેદ છે ને સ્મૃતિ, તો ખ્યાતિ ભોગવી લીધી, મારી સ્મૃતિ દૂષિત થઈ છે. એમને જે ખ્યાતિનો જે વેદન થઈ ગયું હશે, ઓહો મારી તો બહુ ખ્યાતિ થઈ ગઈ, બહુ પ્રસિદ્ધિ થઈ ગઈ, એનું જે વેદન થઈ ગયું હશે, અને એ વેદનથી એને એ દોષરૂપ ભાસ્યું હશે, અને એ દોષરૂપ લાગ્યું છે, એ ખટક્યું છે, એ એમણે લખાણમાં મૂક્યું છે. બહુ પ્રમાણિકતા, અતિશય પ્રમાણિકતા, અતિશય સરળતા, અતિશય નમ્રતા, એટલી બધી શરૂઆતથી એમને જોવામાં આવે છે. જ્ઞાન દશામાં પણ એમણે પોતાના દોષોનું વર્ણન મુમુક્ષુના પત્રોમાં કર્યું છે. આપણે પ્રશ્ન પૂછ્યો છે ભાવનગરના સ્વાધ્યાયમાં, આપણને ગુરુદેવ અને પૂજ્ય બહેનશ્રી બે મહાન ધર્માત્માઓ મળ્યા, પણ એમણે પોતાના સ્વાનુભવની વાત કોને કરી? પોતાના સ્વાનુભવની વાત કરનાર એવું પાત્ર એમને કોણ મળ્યું? તો આપણો નંબર નહીં લાગે એમાં, બીજા કોઈને કર્યું હોય તો એ ધન્યવાદને પાત્ર છે. એવા પાત્રને કોઈ એવો લાભ મળ્યો હોય તો એ ધન્યવાદને પાત્ર છે. પણ આપણને નથી કર્યું એનો અર્થ કે આપણે તો પાત્ર નહોતા એટલા. શ્રીમદજીના સમીપમાં એવા જીવો, પાત્ર જીવો આવેલા છે. એવું છે કે તમે કોઈ નિમિત્ત લઈને વાત પૂછો ને તમને જવાબ દીધો, પણ અંતર ઠાલવવાનો ઉમળકો આવ્યો હોય એવો સામે પાત્ર જે હોય ને વગર પૂછે, પોતાનું હૃદય ઠાલવું હોય એવો કોઈ કેસ તમારા જાણવામાં ખરો? મારા જાણવામાં નથી એટલે કહું છું. હા, તો કેટલી જગ્યાએ અમે ધન્ય આરાધના પ્રકાશિત કરીએ છીએ, આવશે તમને આ દિવસોમાં હાથમાં. સંખ્યાબંધ પત્રોમાં પોતાની અધ્યાત્મ દશાનું વિવરણ કર્યું છે, એમાં મોટા ભાગના પત્રો સૌભાગભાઈ ઉપરના છે, કોક પત્ર અંબાલાલભાઈનો કે લલ્લુજીનો છે, મોટા ભાગના પત્રો સૌભાગભાઈ ઉપરના છે. એક એવું પાત્ર એમને મળ્યું હતું કે જે પોતાનું હૃદય અને અંતરંગ ઠાલવતા હતા, વારંવાર ઠાલવતા હતા, અને એના સત્સંગની પોતે ભાવના કરતા હતા, એવું પાત્ર હતું. એ જ્ઞાની થઈને મમુક્ષુના સત્સંગની ભાવના કરતા હતા, એવો પણ એ ઉત્તમ પાત્ર થાય. એટલે આવો વિષય છે પાત્રતાનો, આવો વિષય છે સમ્યક દર્શનની સમીપ જવાનો.